તારીખ 21-10-1996 શ્રી સમયસાર ગાથા 297 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 270
મોક્ષ અધિકારને 297 નંબર ગાથા રહી બધા બોલ છો સાથે અને અન્ય સ્વલક્ષણોથી લક્ષ્ય અર્થાત ચૈતન્ય લક્ષણ સિવાય બીજા લક્ષણોથી ઓળખવા યોગ્ય જે આ બાકીના વ્યવહારૂપ ભાવો છે તે બધાય ચેતકપણા રૂપે વ્યાપકના વ્યાપન્ય નહીં થતા હોવાથી મારાથી અત્યંત ભિન્ન છે. આચાર્ય મહારાજ ભેદ જ્ઞાનના પ્રયોગની પરિભાષા કરે છે. શું છે આ ભેદ જ્ઞાનનો જે પ્રયોગરૂપ પરિણમન છે એની આ વ્યાખ્યા છે, પરિભાષા એટલે વ્યાખ્યા. શું કહે છે કે નિયત એટલે ચોક્કસ, ત્રણે કાળે એ લક્ષણ નિયત છે એટલે ત્રણે કાળે એક જ લક્ષણ છે, તેવું જ લક્ષણ છે, કોઈ કાળે તે લક્ષણ બદલાતું નથી. જેમ કે આત્માનું લક્ષણ જ્ઞાન, તો ત્રણેય કાળે આત્માનું લક્ષણ જ્ઞાન. આત્માનું લક્ષણ અસ્તિત્વ ખરું કે નહીં એને ઓળખવા માટે નહીં, આત્માનું લક્ષણ આનંદ એમ ખરું કે નહીં તો કે ઓળખવા માટે નહીં. ઓળખવા માટે ત્રણેય કાળે આત્માનું લક્ષણ જ્ઞાન છે, તેથી તેને નિયત સ્વલક્ષણ કહેવામાં આવે છે. એ લક્ષણને અવલંબીને જે જુદો પાડે છે, શું કહે છે, આત્માનું જે જ્ઞાન લક્ષણ તેને અવલંબીને ભિન્ન કરે છે. અહીંયા જાણીને શબ્દ બદલીને અવલંબીને શબ્દ લીધો છે. એમાં પણ આચાર્ય મહારાજનો હેતુ પ્રયોગને દર્શાવવાનો છે. શું? કેમ કે જાણવું વિચારથી થાય છે અને અવલંબનમાં પરિણમન આવે છે, પરિણમનનો પ્રયોગ આવે છે. એટલે અહીંયા અવલંબન શબ્દ લીધો છે. જુદો પાડવામાં રાગને અને જ્ઞાનને જુદા જાણ્યા એમ નથી કીધું અહીંયા, અહીંયા સ્વલક્ષણને અવલંબ્યું એમ કીધું. જ્ઞાનના અનેક કાર્યો છે, અનેક ધર્મો હોવાથી અનેક ધર્મો અનુસાર અનેક કાર્યો છે, અને આપણે એવા 44 કાર્યોનો લિસ્ટ તત્વાનુશીલનમાં લીધું છે. તત્વાનુશીલનમાં જે જ્ઞાનનું પ્રકરણ લીધું ને, એમાં છેલ્લે જ્ઞાનના 44 ધર્મો લીધા છે. એ 44 પ્રકારના જ્ઞાનના કાર્યો છે. જેમ જાણવું એક કાર્ય છે, વેદવું એક કાર્ય છે, ચિકિત્સા કરવી, પરીક્ષા કરવી એ પણ એક કાર્ય છે, નિર્ણય કરવો એક કાર્ય છે, એમ અવલંબન લેવું પણ એક કાર્ય છે જ્ઞાનનો. સર્વસ્વપણે અવલંબન લેવું એ શ્રદ્ધાનું વિશિષ્ટ કાર્ય છે. લીન થઈને, એકાગ્ર થઈને, તન્મય થઈને અવલંબન કરવું એ ચારિત્ર ગુણનું વિશિષ્ટ કાર્ય છે. અને જ્ઞાન પણ અવલંબીને જાણે એ ચારિત્ર પ્રધાન જ્ઞાનનું કાર્ય છે. હા, જ્ઞાનના જે કાર્યો છે એ બધા બીજા ગુણોના રૂપે કાર્યો છે. એક ગુણ ને અનંત ગુણનું રૂપ છે ને, તો બીજા ગુણના રૂપ એમાં આવે છે. શ્રદ્ધા પ્રધાન પણ જ્ઞાનનું પરિણમન છે, પુરુષાર્થ પ્રધાન પણ જ્ઞાનનું પરિણમન છે, જેને જ્ઞાન બળ કહેવામાં આવે છે. એવી રીતે ચારિત્ર પ્રધાન જે જ્ઞાનનું પરિણમન છે એ અવલંબવું અને તેમાં સ્થિર થવું, ઉપયોગને એમાં ખોળી દેવો, એ ચારિત્ર પ્રધાન જ્ઞાનનું કાર્ય છે. હા, એમાં એ બધા ભેદ લીધા છે. હા, એમાં એ બધા ભેદ લીધા છે. એક ગુણ છે બીજા ગુણની પ્રધાનતાથી પણ પરિણમન કરે છે. પરિણમન એનું પોતાનું છે, પરિણમન એ બીજા ગુણનું ન લેવું. નિયત સ્વલક્ષણને અવલંબનારી પ્રજ્ઞા વડે, એટલે અહીંયા જ્ઞાન શું કામ કરે છે, અવલંબે છે. એની પ્રજ્ઞા છે તે લક્ષણ દ્વારા અવલંબન લે છે, ત્યારે જુદો પડે છે. માત્ર જાણે એમાં જુદો નથી પડતો. એ પ્રજ્ઞા વડે અવલંબીને જુદો કરવામાં આવેલો જે ચેતક જ્યારે જુદો કરે છે ચેતકને, એટલે પોતાના આત્માને, ચેતનારાને, ત્યારે હું પણે કરે છે કે તે આ હું છું. કેવો ભાવ આવે છે એમાં, કે તે આ હું છું, એટલે અવલંબનમાં હું પણ સાથે ઊભું થઈ જાય છે. જ્યાં જ્યાં જ્ઞાન અવલંબન કરે ત્યાં ત્યાં હું પણ કરે, આ નિયમ થયો. આનો અર્થ શું થયો, કે જ્યાં જ્યાં જ્ઞાન અવલંબે ત્યાં ત્યાં હું પણ એને થઈ જાય. કાલે દ્રષ્ટાંત, કાલ કે પરમ દિવસે આપણે લીધો હતો કે શ્રુત જ્ઞાનમાં, મતિ શ્રુત જ્ઞાનમાં પણ લીમડાનું ઝાડ લીમડાના ઝાડ તરીકે દેખાય છે, અને કેવળ જ્ઞાનમાં તે લીમડાનું ઝાડ પણ લીમડાના ઝાડ તરીકે દેખાય છે. બંનેમાં ઝાડનું પ્રતિબિંબ તો જેવું છે એવું જ પડે છે, જેવું ઝાડ છે એવું જ પડે છે. ફેર શું, કે મિથ્યાત્વ અવસ્થામાં તે ઝાડને જાણતા ઝાડને અવલંબે છે, અને કેવળ જ્ઞાન અવસ્થામાં તે ઝાડને જાણતા ઝાડને અવલંબતા નથી. આ ફેર છે. લીમડાને તો લીમડો જ જાણે છે, પણ ફેર આ છે પરિણમનમાં. ત્યારે અવલંબો ત્યારે હું પણ થઈ ગયો. અવલંબો ત્યારે શું થયો, હું પણ. આનો વિકલ્પ નથી કે લીમડો તે હું, એવો કોઈને વિકલ્પ નથી થતો. થાય છે, લીમડાને જાણતા લીમડો તે હું એવો કઈ ભાવ થાય છે કે નહીં? છતાં જ્ઞાની એમ કે છે, જ્ઞાનીને એનું સૂક્ષ્મ જ્ઞાન છે, કે જો તો એ લીમડાને અવલંબીને જાણે છે તો લીમડો તે હું તે તારા જ્ઞાનમાં થઈ ગયું, જા ઠીક. અને તેથી તારા જ્ઞાનને અમે જ્ઞેયજ્ઞાયક શંકર દોષવાળું જ્ઞાન કહીએ છીએ. એટલા માટે જ્ઞાનને જ્ઞેયજ્ઞાયક શંકર દોષ લાગુ પડે છે. એનો અર્થ એ થયો કે જિનેશ્વર ભગવાનની આજ્ઞા એવી છે, જિનેશ્વર ભગવાનની આજ્ઞા એવી છે કે તું કોઈ અન્ય જ્ઞેયને જાણ તો પણ તારા આત્માના અવલંબનમાં રહીને જાણ. એમ થયું પછી તને દોષ નથી, પછી તને દોષ નહીં થાય. નહીંતર જાણવાનો દોષ નથી પણ અવલંબનનો દોષ થઈ જશે. જાણવું તે દોષ નથી પણ અવલંબન લેવું તે દોષ છે. મિથ્યાત્વ અવસ્થામાં તો સર્વથા અવલંબન લેવાય જાય છે, પણ જ્ઞાન દશામાં સમ્યક જ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ જ્ઞાનીનો ઉપયોગ પરસત્તા અવલંબી થાય છે, એટલો દોષ ગણવામાં, જ્ઞાનનો દોષ ગણવામાં આવ્યો છે. એટલે ટોડરમલજી સાહેબે લીધું કે પરસત્તા અવલંબી જ્ઞાનને કોઈ પણ જ્ઞાની કદી મોક્ષ માર્ગ કહે નહીં. હે, એમાં શું છે કે સ્વસત્તાનું અવલંબન છોડ્યા વિના પરસત્તાને જાણે છે ત્યારે એને નિર્જ્ઞાયક શંકર દોષ ઉત્પન્ન નથી થતો, એ દોષ નથી થતો. પણ ઉપયોગ પરસન્મુખ થયો એટલો તો દોષ થયો ને, એમ કે છે. કેવળ જ્ઞાનમાં એ દોષ નથી થતો. કેવળ જ્ઞાનમાં પોતાના સ્વરૂપ સન્મુખ અંતર્મુખ ઉપયોગ પરિપૂર્ણપણે છે, પૂરેપૂરો અંતર્મુખ ઉપયોગ રહે છે અને પર પદાર્થો એમાં પ્રતિબિંબિત થઈને જણાય છે. છદ્મસ્થ અવસ્થામાં પર પદાર્થની સન્મુખ થઈને ઉપયોગ સન્મુખ થઈને જાણે ત્યારે જ્ઞાનનો પરસન્મુખતાનો દોષ ઉત્પન્ન થાય છે અને સાથે સાથે ચારિત્ર ગુણમાં અવિનાભાવીપણે રાગની ઉત્પત્તિ થઈ જાય છે. એક દોષના કારણે નિમિત્ત નૈમિતિક સંબંધે બીજો દોષ પણ હારે હારે ઉત્પન્ન થઈ જાય છે. આમ બને છે. એટલે ત્યાં પરસત્તા અવલંબનશીલ જ્ઞાનને માર કહેતા નથી એવો સિદ્ધાંત થાય, એવો સિદ્ધાંત થાય. પણ ગુરુદેવ તો પછી એનો વિસ્તાર કરે છે ત્યાં સુધી કરતા કે એ પરસત્તા અવલંબનશીલ જ્ઞાનમાં શાસ્ત્ર જ્ઞાન પણ આવી જાય છે. એ શાસ્ત્રને અવલંબીને જે જ્ઞાન થયું કે આ શબ્દનો આમ અર્થ થાય, આમ ભાવાર્થ થાય, એ જ્ઞાન તે મોક્ષ માર્ગ નહીં. જો એ જ્ઞાન મોક્ષ માર્ગ હોય તો મિથ્યા દ્રષ્ટિનું જ્ઞાન પણ મોક્ષ માર્ગ થઈ જાય, કેમ કે એ પણ શાસ્ત્રને અવલંબીને જાણે છે પણ એ અવલંબન બરાબર નથી, એમ છે. સ્વને સર્વથા નથી જાણતો એવું નથી બનતો. જ્ઞાની છે એ સર્વને સ્વને સર્વથા ચૂકીને પરને જાણે તો જ્ઞાની રહે નહીં, એટલે એમ નથી. ત્યાં સ્વને જાણનારું એક વેદન જ્ઞાનની ધારા ચાલુ છે અંદરમાં. એ જ પર્યાયનો એક અંશ ઉપયોગાત્મક થઈને પરને પણ પર સન્મુખ થઈને જાણે છે. પર સન્મુખ થયો ત્યારે એને પર સત્તાનું અવલંબન અંશપણે લીધું, પૂરેપૂરું નહીં આંશિકપણે લીધું. કેમ કે જ્ઞાની શાસ્ત્રમાં છે તો એ શાસ્ત્રને અડીને અર્થ કરે કે આચાર્ય દેવ આ વચનોમાં આમ કહેવા માગે છે, તો કે એવું જે એમનું જ્ઞાન છે એને મોક્ષ માર્ગ કહેવો કે ન કહેવો, તો કે નહીં કોઈ જ્ઞાની ન કહે એમ કીધું. શું લીધું કે કોઈ પણ જ્ઞાની પરસત્તા અવલંબનશીલ જ્ઞાનના અંશને મોક્ષ માર્ગ કહે, કેમ કે તો દોષને ગુણમાં ખતવા જેવું થયું, દોષને ગુણમાં ખતવા જેવું થયું, દોષ છે. અને એ દોષ સ્વરૂપમાં લીનતા વધારી વધારીને જ્ઞાની મટાડે છે અને અંતે નિજ સ્વરૂપમાં સંપૂર્ણપણે લીન થઈને સદાને માટે એમને એમ લીનતામાં રહી જાય છે પર્યંત અવસ્થાથી. આમ તો શ્રેણીથી જ બહાર નીકળતા નથી ઉપયોગાત્મક મને તો. ભિન્નતા તો રહીએ છે, ભલે પર પદાર્થને જાણે છે પર સન્મુખ થઈને જાણે છે તો પણ ત્યાં ભિન્નતા તો રહે છે, કેમ કે એક જ પર્યાયમાં સ્વરૂપનું અવલંબન છે. પાછો તે જ પર્યાયમાં જ્ઞાનને સ્વરૂપનું અવલંબન ચાલુ છે અને એ મુખ્ય પરિણામ છે, એ અંશ છે તે મુખ્ય અંશ છે. ઓલો જે પરને જાણવામાં ઉપયોગ ગયો તે મુખ્ય અંશ નથી, ગૌણ છે, એમ જાણવું જોઈએ. એના ઉપર એમનું વજન નથી. એટલે બાહ્ય જ્ઞાન ઉપર અને શાસ્ત્ર જ્ઞાન ઉપર એમનું વજન નથી. હા, ચારિત્રનો દોષ છે, શ્રદ્ધાનો દોષ તો છે જ નહીં. પણ જ્ઞાનનો આજ તો ચર્ચા શું કરવી છે કે જ્ઞાનને દોષ છે કે નહીં? તો કે પરમેશ્વર સન્મુખ થાય એટલો જ્ઞાનને દોષ છે, ભલે એ ચારિત્ર પ્રધાન દોષ છે પણ એ જ્ઞાનનો દોષ છે. હે, હા, બહિર્મુખી બધા જ ભાવ બંધ ભાવ છે અને નિષેધવા યોગ્ય છે. રાગ તો નિષેધવા યોગ્ય છે જ, કેમ કે એ તો વિતરાગ માર્ગની વિરુદ્ધ છે, વિતરાગતાથી વિરુદ્ધ છે. પણ જ્ઞાન, અને તે પણ દેવ ગુરુ શાસ્ત્રને અવલંબીને થયેલું જ્ઞાન, એ જ્ઞાનને પણ નિષેધ કર્યો છે, એ જ્ઞાનનો પણ નિષેધ કર્યો છે. કેમ કે એ દોષ છે, એ કાંઈ ગુણ નથી. ભલે મુમુક્ષુની ભૂમિકામાં હોય કે છદ્મસ્થની ભૂમિકામાં હોય, અને ભૂમિકા ન હોય, એ ભૂમિકા ન હોય, અને એ ભૂમિકાનો ન હોય તો એને પાછા સંસારનો રાગ તીવ્ર થઈ જાય, એ બધી વાત આવે. છતાં પણ ગુણ તે ગુણ અને દોષ તે દોષ છે, નિશ્ચય તો એમ છે. શું એવી વાત છે? જરા એટલે નહીં, યુગપત જાણવામાં ઉપયોગ જેટલો પરસત્તાને અવલંબે એ મોક્ષનો માર્ગ નથી, એ બંધનો માર્ગ છે, એનાથી બંધ થાય. ચોખ્ખી વાત આ છે. શું? એનાથી બંધ થાય એ તો ચોખ્ખા પરદ્રવ છે. પણ મનનો વિકલ્પ પોતાના શુદ્ધાત્મ સ્વરૂપનો હોય તો હે એ દોષ છે. કેમ કે મનનું અવલંબન છે એ પુદ્ગલનું અવલંબન થયું, એ પરનું અવલંબન થયું, એ સ્વનું અવલંબન નથી, એમ છે. એટલે કહ્યું ને રાજમલજીએ 13મા કળશમાં એ વાત લીધી કે 12 અંગનું જ્ઞાન વિકલ્પ છે. શું લીધું? 12 અંગનું જ્ઞાન તે વિકલ્પ છે, તે કોઈ અપૂર્વ લબ્ધિ નથી. શું કીધું? તે કોઈ અપૂર્વ લબ્ધિ નથી. જોકે સમ્યક દર્શન સિવાય 12 અંગનું જ્ઞાન ન થાય, અને થાય એ અપૂર્વ જ ગણાય, છતાંય ત્યાં અહીંયા એને અપૂર્વ લબ્ધિ નથી એમ કહ્યું. કેમ? કોની અપેક્ષા લેવી છે? કે સ્વાનુભૂતિ છે તે પૂર્વ લબ્ધિ છે. તો ત્યાં શું જુદું પડ્યું એમણે? કે એક જ્ઞાન અંતર્મુખ છે અને એક જ્ઞાન બહિર્મુખ છે, આમ જુદું પડ્યું છે. બારંગનું જ્ઞાન તો સમ્યક દ્રષ્ટિને જ હોય, મિથ્યા દ્રષ્ટિને તો હોય જ નહીં, તોય પણ એવી તુલના કરી છે. એટલે અંતર્મુખ પરિણમનની પ્રધાનતા 12 અંગના જ્ઞાન કરતા વધારે છે એમ ત્યાં તુલના કરવી છે. તોળવા બેઠા છે, પરિણામનું તોલન કરે છે ત્યાં. અંતર્મુખ તે અંતર્મુખ છે અને બહિર્મુખ તે બહિર્મુખ છે, ભલે પછી બહિર્મુખ જ્ઞાનમાં 12 અંગનું જ્ઞાન હોય તોય તે એ વિકલ્પ છે. અને મોક્ષ માર્ગ નિર્વિકલ્પ છે, મોક્ષ માર્ગ સ્વવિકલ્પ નથી, મોક્ષ માર્ગ નિર્વિકલ્પ છે. પરિણતિ એ નિર્વિકલ્પ છે અને ઉપયોગ એ પણ નિર્વિકલ્પ છે. અથવા મોક્ષ માર્ગ છે તે અંતર્મુખ છે, બહિર્મુખ છે તે મોક્ષ માર્ગ જરા પણ નથી. અને 12 અંગમાં પણ એવું જ વિધાન છે, 12 અંગમાં પણ એનું જ વિધાન છે, 12 અંગમાં પણ એ જ હેતુથી બધા કથનો કરવામાં આવ્યા છે. નહીતર તો ભૂમિકા અનુસારના રાગને નહીં દ્વેષને થાપે, પ્રશસ્ત દ્વેષને થાપે કે નથી થાપતા? હે, દેવ ગુરુ શાસ્ત્ર ધર્માયતન જૈન મંદિર જ્ઞાની પુરુષ કોઈના ઉપર પણ ઉપસર્ગ આવે ત્યારે સમ્યક દ્રષ્ટિ હોય કે સાચો મુમુક્ષુ હોય તો શાંતિથી બેસી રહે નહીં, લડી લે. ત્યાં શું કીધું? લડી લે, એમ એ પ્રશસ્ત દ્વેષ છે. અને એ સ્થાનમાં એ રાગ કે દ્વેષ, પ્રશસ્ત રાગ કે પ્રશસ્ત દ્વેષ ન આવે તો એને ત્યાંની યથાર્થતા અથવા સમ્યકતા રહેતી નથી. હા, પરમાત્મા પરમાત્મા સારમાં બોલશે ને, બહુ મોટો દ્રષ્ટાંત આપતા હતા પેલો મુનિનો, કે મુનિરાજ છે એ ધ્યાનમાં બેઠા હોય અને ભૂખો થયેલો સિંહ ત્રાળ નાખતો આયલો આવતો હોય, એટલે ખબર તો પડી જાય કે મુનિને ખાઈ જશે, આ સિંહ છે મુનિને ખાઈ જશે. હવે ત્યાં સમ્યક દ્રષ્ટિ કોઈ રાજા તરવાર સાથે આવી ચડેલો ઊભો છે દર્શન કરવા, એને ખબર પડી કે આ છલંગ મારતો આયલો આવે છે, તરવાર ખેંચે સીધો, તોય તો એ આગળ વધે તો શું કરે, શિરચ્છેદ કરી નાખે, શું કરે, શિરચ્છેદ થઈ જાય. સંઘની પંચેન્દ્રિય જીવ, કોઈ પણ જીવ પ્રત્યે અલ્પ પણ દોષ કરવા જેવો નથી. હે, સિદ્ધાંત શું છે, કોઈ પણ જીવ પ્રત્યે અલ્પ પણ દોષ કરવા જેવો નથી. આયા સમ્યક દ્રષ્ટિ થઈને મારી નાખે બોલો, અને જો એને મુનિની રક્ષાના એ પરિણામ ન આવે તો એ સમ્યક પ્રતિચ્યુત થાય, કેમ કે ભૂમિકાના સ્વસ્થાનના રાગનો અભાવ થયો. સ્વસ્થાનના રાગના અભાવમાં ગુણસ્થાન ખોવાનો વારો આવે. આ ગુરુદેવ સ્થાપતા રીતે તો પણ કદી પણ દોષને મોક્ષ માર્ગ તરીકે જ્ઞાની સ્થાપતા નથી. આવી સૂક્ષ્મતા છે જૈન દર્શનની, આ સૂક્ષ્મતા છે કે એક રાગને આટલી હદે, દ્વેષને રાગને આટલી હદે લઈ જાય, બીજી પરથી કહે કે બિલકુલ મોક્ષનો માર્ગ તો નથી, નથી ને નથી, મોક્ષનો માર્ગ ન કહેવાય એની પાછો. અને આવે તો ન થાય તો મોક્ષનો માર્ગ છૂટી જાય હોય તો તે પાછા એમ કે. આવી સૂક્ષ્મતા છે વિષયની, આવી સૂક્ષ્મતા છે. એટલે આવા વિષયો બધા ગુરુગમ વિના સમજાતા છે. ગુરુગમ વિના નથી સમજાતા આ બધા વિષયો એવા છે, જરા પટપટો વિષય છે. જરા રાગ કે દ્વેષનો એક કણ તે દોષ કે દોષ જ છે, છતાં કયા ગુણસ્થાનમાં, કયા પ્રસંગમાં, કેવો પ્રકાર હોય કે ન હોય, હોય તો શું થાય, ન હોય તો શું થાય, તે સંબંધીનું માર્ગદર્શન અને સ્પષ્ટીકરણ જીનાગમને વિશે બહુ સારી રીતે પ્રતિપાદિત થયેલું છે. શું કહે છે, આપણે અવલંબનમાંથી છે વિષય ચાલી ગયો. શેમાંથી ચાલ્યો, અવલંબનમાંથી. કે નિયત સ્વલક્ષણને અવલંબનારી પ્રજ્ઞા વડે જુદો કરવામાં આવેલો જે ચેતક, તે આ હું છું. શું આવ્યું, જ્યાં અવલંબન લીધું જ્ઞાન લક્ષણથી, સ્વરૂપનું અવલંબન લીધું, ત્યાં હું પણ આવ્યું. વાત ક્યાં આવી, હું પણ. અને અન્ય સ્વલક્ષણોથી લક્ષ જેવા બાકીના વ્યવહારરૂપ ભાવો છે, વ્યવહારરૂપ ભાવોમાં બધા શુભ ભાવ આવી જાય છે, શુભ ભાવનો તમામ વ્યવહાર આવી જાય છે. જે બાકીના વ્યવહારરૂપ ભાવો છે એટલે શુભરાગરૂપ ભાવો છે, તે બધાએ, કોઈ બાકી નથી રહેતા, તે બધાએ ચેતકપણા રૂપી વ્યાપકના વ્યાપ્ય નહીં થતા હોવાથી, બહુ સરસ પ્રયોગની ભાષા આવી છે. વેદ જ્ઞાન કરનારો જીવ એવો અનુભવ કરે છે કે પોતાના અંતર પ્રયોગમાં, શું કે મારું ચૈતન્ય કેવળ જ્ઞાનમાં જ વ્યાપે છે અને જોડે રહેલા શુભરાગરૂપ વ્યવહારમાં વ્યાપતો નથી. પછી પ્રશસ્ત રાગ હોય કે પ્રશસ્ત દ્વેષ હોય તો પણ એમાં મારું ચૈતન્ય વ્યાપતું નથી. એનાથી ભેદ જ્ઞાન ચાલુ છે, એનાથી પણ ભેદ જ્ઞાન ચાલુ જ છે. એ વખતે તમે તો કરે છે ને, આવડું મોટું કામ કર્યું, તરવાર ઉપાડી, તો કે બધી વાત સાચી. તને દેખાય છે એ વાત કાંઈક બીજી છે, અને અંદરની વાત કઈક જુદી છે. પણ નજરે દેખાયું ખોટું માનવું, ગળે સાંભેલું ઉતરવા જેવું લાગે. ટીકડી તો ઉતરી જાય ગળે, પણ સાંભેલું કઈ ઉતરે. આ છે ને થ્રી ડાયમેન્શન નું પિક્ચર જોયું છે, હે? ચશ્મા પહેરીને જે દેખાડે એ, હે? હા, થ્રી ડાયમેન્શન. હમણાં મેં અમેરિકામાં જોયું, યુનિવર્સલ સ્ટુડિયોમાં ગયા હતા ને, ત્યાં એ પિક્ચર દેખાડતા હતા. ત્યાં ઓલો પડદા ઉપર જે હાથ લાંબો કરે ને, એ તમારા સુધી આવે, ક્યાં સુધી આવે? તમને એમ થાય કે હમણાં મને પકડશે આ, આમ જે આમ આવે ને, તે તમને થાય હમણાં મારું ગળું પકડશે. સાવ ખોટું દેખાય તમને. શું દેખાય? પડદા ઉપર જ છે, જરાક ચશ્મા કાઢીને જુઓ એટલે પડદો, પડદા ઉપર સાદું ચિત્ર દેખાય. એમ દેખાય, જોકે જરાક ધૂંધળું અને ત્રણ ચાર સાથે ધ્રુજારી થઈને દેખાતું હોય છે, એટલે ચોખ્ખું ન આવે. ચશ્મા પહેરો એટલે એ તમારા સુધી આવે, ક્યાં સુધી આવે? તમે આગળ 25 લાઇન છોડીને બેઠા હોય, પાછળ 25 લાઇનની ખુરશીઓ છોડીને, તો તમને એમ લાગે કે 24મી લાઇન સુધી આવી ગયો આ હાથ. આ હાથ 24મી લાઇન સુધી આવી ગયો, થોડોક જ મારાથી બાકી છે એમ લાગે તમને. હમણાં મારી પાસે આવી જશે, પણ નજરે દેખાણું ને તો સાવ ખોટું. નજરે દેખાણું એ એમાં ચર્ચા કરતા હતા બધા, પછી જુઓ આ કેવો દ્રષ્ટિભ્રમ થાય છે. શું એવું દ્રષ્ટિભ્રમ થાય? તો કે કેમ થયો? કે ચશ્મા ચડાવ્યા હતા એટલે. શું કરવા થયો? કે ચશ્મા ચડાવ્યા હતા. આવું થાય છે. ત્યાં પૂર્વગ્રહ હોય છે, એટલે આપણે અધ્યાત્મની ભાષામાં શું કે જ્યાં પૂર્વગ્રહ હોય છે ત્યાં જોવામાં ફેરફાર થઈ જાય છે. સ્વસંવેદન જ્ઞાન પ્રગટ અનુભવ ગોચર હોય છે, અને રાગાદી પ્રશસ્ત રાગ કે પ્રશસ્ત દેશના જે અંશો ઉત્પન્ન થયા છે, કેમ કે ત્યાં પણ વિતરાગતા થઈ છે. ચારિત્ર ગુણમાં વિતરાગતાનો સર્વથા અભાવ નથી. જે અંશો થયા છે એનાથી ભેદ જ્ઞાન વર્તે છે, તે વખતે એનાથી પણ જુદાપણાનું જ્ઞાન વર્તે છે. કેવી રીતે વર્તે છે એની અહીંયા સ્પષ્ટતા કરી છે. એ જુદાપણાનું પરિણમન છે, એ પ્રયોગાત્મક છે. એ કેવી રીતે છે એ પ્રયોગાત્મક ભાષા કરી છે અહીંયા, કે ચેતકપણારૂપી જે હું વ્યાપક છું, ચેતકપણે જે હું વ્યાપક છું, અનુભવ કરનાર એવો જે હું વ્યાપક છું, એ આ વ્યવહારરૂપ શુભરાગમાં વ્યાપતો નથી. એમાં મારી વ્યાપકતા નથી, એમાં હું વ્યાપતો નથી. મારો અસ્તિત્વનો એમાં સદંતર અભાવ છે. ચેતકપણારૂપી વ્યાપકના વ્યાપ્ય નહીં થતી હોવાથી મારાથી ભિન્ન છે. એમ શબ્દનો લીધો અહીંયા, અત્યંત ભિન્ન છે. બહુ સરસ વ્યાખ્યા નીકળી છું. 97 ગાથા એ બહુ સરસ છે, અને 297 એ બહુ સરસ છે. 97 યાદ આવી ગઈ. 97 ગાથાની અંદર ભેદ જ્ઞાનની શક્તિ જેની કુંઠિત થઈ ગઈ છે એમ લીધું છે. શું ત્યાં બીજો સામે પક્ષ લીધો છે, મિથ્યાત્વ અવસ્થાનો જે પ્રતિપક્ષ છે ને એની વાત કરી છે. વિષય છે ટીકામાં 175 પાને. આ આત્મા અજ્ઞાની થયો થકો, બીજા પેરેગ્રાફથી આત્મા અજ્ઞાની થયો થકો, અજ્ઞાનને લીધે અનાદિ સંસારથી માંડીને મિશ્ર એકમેક સાથે મળી ગયેલા મિલિત સ્વાદનું સ્વાદન એટલે અનુભવન હોવાથી, અને એ પ્રેક્ટિસ ઘણી અનાદિથી ઘણા લાંબા કાળની હોવાથી જેની ભેદ સંવેદન શક્તિ બિડાઈ ગયેલી છે, વિજ્ઞાન કરી શકતો નથી. વિજ્ઞાનનો પુરુષાર્થ એનો ઉપડતો નથી, કેમ કે ઊંધી પ્રેક્ટિસ ઘણી છે. એવો અનાદિથી છે એવો અનાદિ છે. તેથી તે પરને અને પોતાને એક પણ સહેજે સહેજે જાણી લે છે. નિમડાને જાણતા જ્ઞ જ્ઞાયક શંકર દૂર થઈ જાય છે. એ જ આત્માને જ્યારે આત્મા જ્ઞાની થાય છે ત્યારે, એ જ આત્મા જ્યારે જ્ઞાની થાય ત્યારે જ્ઞાનને લીધે, જ્ઞાનના આદિથી માંડીને, ત્યાં શરૂઆત નવી થાય છે એટલે જ્ઞાનના આદિથી માંડીને, પૃથક પૃથક સ્વાદનો સ્વાદન અને અનુભવન હોવાથી શું જેની ભેદ સંવેદન શક્તિ ઉઘડી ગઈ છે, ખીલી ગઈ, પ્રેક્ટિસ કરતા કરતા એ ખીલી ગઈ છે, શક્તિ ઉઘડી ગઈ છે, એવો હોય છે. તેથી તે એમ જાણે છે, જુઓ ત્યાં પછી આત્માને જાણે છે કેવી રીતે, કે અનાદિ નિધન નિરંતર સ્વાદમાં આવતો, જો અનાદિ નિધન એટલે અનાદિ અનંત હંમેશા સ્વાદમાં આવતો આવતો જ તો એમ કે છે. સમસ્ત અન્ય રસથી વિલક્ષણ, રાગાદિ રસથી વિલક્ષણ ભિન્ન, અત્યંત મધુર જે ચૈતન્ય રસ સારી ચીજ ખાધી હોય, પેલા ફાલની હાફૂસ કરી, ભાઈ અમને તો ઘરે રહી ગઈ છે, અમને તો ઘરે રહી ગઈ છે, એમાં અનુભવ કરે ત્યારે એને ગળે રહી જાય એવું છે. એટલો મધુર સ્વાદ છે એનો, એટલો એનો મધુર સ્વાદ છે. અત્યંત મધુર જે ચૈતન્ય રસ, તે જ એક જેનો રસ છે, એ જ એનો એક રસ છે, એવો આ આત્મા, એવો આ આત્મા છે. શું એને અનુભવમાં આવે છે ત્યારે આત્માને આવી રીતે જાણે છે, અને કષાયોને તો કષાયેલા સ્વાદવાળા જાણે છે એમ કરીને પછી એનું વર્ણન વિરુદ્ધ કર્યું છે, વિરુદ્ધ વિશેષણ છે. નિજ વૈભવ હું, એમાં તો ગુરુને યાદ કર્યા છે ને, પાંચમી ગાથામાં તો ગુરુને યાદ કર્યા છે. અનુભવનું વર્ણન આવે છે. બરાબર છે. નીચે શબ્દ ભ્રમ છે ને, અતિ નિસ્તુષ યુક્તિથી સમસ્ત જે વિપક્ષ, શબ્દ ભ્રમ કેવો છે, સમસ્ત જે વિપક્ષ એટલે અન્યવાદીઓ, ગમે એટલા બુદ્ધિશાળીઓ, અન્યવાદીઓથી ગ્રહણ કરવામાં આવેલ સર્વથા એકાંતરૂપ નય પક્ષો, તેમના નિરાકરણમાં સમર્થ જે અતિ નિષ્ઠુષ નિર્ભાધી યુક્તિ, તેના આલંબનથી જેનો જન્મ છે, વળી તે કેવો છે કે નિર્મળ વિજ્ઞાન ઘન જે આત્મા, તેમાં અંતર્નિમગ્ન પરમ ગુરુ સર્વજ્ઞ દેવ અને અપર ગુરુ ગણધર આદિકથી માંડીને અમારા ગુરુ પર્યંતની પરંપરા લઈ લીધી, તેનાથી તેમનાથી પ્રસાદ રૂપે અપાયેલ, શું તેમનો પ્રસાદ અમને મળ્યો છે. અમારા બધા જે ગુરુઓ થયા તીર્થંકરથી માંડીને અત્યાર સુધીના, પ્રસાદ એટલે એમની મહેરબાની, એમનો અનુગ્રહ, એમની કરુણા, એમનો ઉપકાર, એનાથી અપાયેલ જે શુદ્ધાત્મ તત્વનો અનુગ્રહપૂર્વક ઉપદેશ, કેવો ઉપદેશ, અનુગ્રહપૂર્વકનો ઉપદેશ, અમારા ઉપર ઉપકાર કર્યો છે એમને, ઉપદેશ આપ્યો અમને, એ અમારા ઉપર ઉપકાર કર્યો છે. હા, સર્વજ્ઞ દેવ અને અપર ગુરુ, શું છે ઓલા મૂળ ગુરુ, સર્વજ્ઞ ગુરુ દેવ તો મૂળ ગુરુ, પરમ ગુરુ, એ પરમ ગુરુ, અને આ અપરમ ગુરુ, અપર એટલા અપરમ શબ્દ લેવો છે, મ શબ્દ નથી લીધો, પણ ઓલા પરમ અને આ અપરમ એટલે એનાથી નીચી કોટીના ગુરુ એમ લેવું છે. એ ગણધર દેવથી માંડીને અમારા ગુરુ પર્યંત એણે અમને આત્મા સંભળાવ્યો, શું કીધું, અમને આત્મા સંભળાવ્યો એટલે વાત નહીં, એમ એનો અનુગ્રહ કેટલો એમ. માણસે થોડો નાની એવી ચીજ પણ આપે તો એને ઉપકારી માને, સજ્જન માણસ તો પછી આમ એને આપણને કંઈક આપ્યું છે. હા, આ તો આત્મા સંભળાયો એમ કે છે. હા, એના જેવો બહુ મોટો ઉપકાર, અતુલ ઉપકાર એને માનવામાં અને અનુપમ ઉપકાર માનવામાં આવે છે. આચાર્ય છે ને છઠ્ઠા ગુણ સ્થાને આવા વિકલ્પ આવે છે ગુરુ પ્રત્યે. અનુગ્રહપૂર્વક ઉપદેશ તેનાથી જેનો જન્મ છે, અમારે અમારો જે આ ત્યાદવાદ શબ્દભ્રમ છે એ એનાથી જન્મ થયેલો છે. એટલે આ ટીકા અમે કરશું અને અમારી ટીકા છે એ શબ્દભ્રમ છે. કેવી છે? શબ્દભ્રમ છે, તો પણ એ શબ્દભ્રમનું બેકગ્રાઉન્ડ આવું છે. વળી તે કેવો છે પછી અહીંથી અનુભવની વાત લીધી કે નિરંતર જળતો, આસ્વાદમાં આવતો, સુંદર જે આનંદ તેની છાપવાળું જે પ્રચુર સ્વસંવેદન સ્વરૂપ સ્વસંવેદન, તેનાથી જેનો જન્મ છે એ પણ અમારા શબ્દભ્રમનું બેકગ્રાઉન્ડ છે. એટલે અનુભવની ભૂમિકાના ભૂમિકાનો આધાર લઈને આ લખીએ છીએ. અધરથી લખી તંગ નથી ગુરુદેવ કહેતા. આ કાંઈ એવી વાતો નથી કે અધરથી લખી તંગને મફતલાલની સહી એમ કહેતા. આ તો અનુભવમાંથી નીકળેલા આચાર્યોના વચનો છે. આનંદની છાપ વાળો પ્રચુર સ્વસંવેદન રૂપ સ્વસંવેદન, તેનાથી જેનો જન્મ છે એવા એમ જે જે પ્રકારે મારા જ્ઞાનનો વૈભવ છે. અમૃતચંદ્ર આચાર્ય કહે છે, સમર્થ આચાર્ય છે, તે સમસ્ત વિભવથી દર્શાવું છું. મારી જેટલી શક્તિ મૂડી થઈ છે મારી પાસે, એ મૂડીમાં આટલી આટલી વાતો છે. મૂડીમાં ગુરુઓનો પણ ઉપકાર છે, મારું પણ સ્વસંવેદન છે, આ બધું છે. અને એ બધી મૂડીને આધારે હવે હું આ શાસ્ત્રની ટીકા કરું છું. ને હા, જો દર્શાવવું તો સ્વયં પોતાના અનુભવ પ્રત્યક્ષથી પરીક્ષા કરીને પ્રમાણ કરવું, એમને માં પાડશો નહીં. દર્શાવવું તો તમે અનુભવ કરજો અને અનુભવ કરીને પ્રમાણ કરજો. આના ઉપર તો ગુરુદેવે આખો પેરેગ્રાફ લખ્યો છે અને એ આપણે પરમાગમ સારમાં પહેલો બોલ એમના સ્વહસ્તાક્ષરમાં આપણે પ્રકાશિત કરેલો છે, છપાવેલો છે. શું કહે છે કે બધા વ્યવહાર રૂપ સ્વભાવો મારાથી અત્યંત ભિન્ન છે. કેવી રીતે ભિન્ન છે કે આ પ્રકારના પ્રયોગાત્મક પરિણમનથી અત્યંત ભિન્ન છે. બહુ સરસ વાત આવી છે. આટલા જે ચાર લીટીની અંદર જે આ વચનામૃત છે એ આખો વેદ જ્ઞાનનો જે પ્રયોગ છે એ પ્રયોગને ખડો કરી દીધો છે. પ્રયોગ વ્યાખ્યામાં આવવો એ બહુ કઠણ વાત છે, અઘરી વાત છે, તો પણ આવા સમર્થ આચાર્યો હોય છે એને યથાશક્તિ વાણીમાં ઉતારે છે. બે વાત લીધી, અવલંબન, હુંપણાથી અવલંબન અને વ્યાપી વ્યાપકપણોનો સદભાવ અને અભાવ, આ રીતે ભેદ જ્ઞાન થાય છે. અસ્થિપણે હુંપણે ચૈતન્યનું લક્ષણપૂર્વક અવલંબન, ચૈતન્યનું એના લક્ષણપૂર્વક હુંપણે અવલંબન અને નાસ્તિથી વ્યાપે વ્યાપકપણાના મારા અનુભવનો અભાવ. હું વ્યાપતો નથી, હું મારી વ્યાપકતાને જ્યાં અનુભવું છું અને વેદકતાને જ્યાં અનુભવું છું વ્યાપકતાપૂર્વક, ત્યાં મને મારું જ્ઞાન વ્યવહારરૂપ શુભાવોમાં વ્યાપતું નથી એવો સ્પષ્ટ અનુભવ થાય છે. માટે તે અત્યંત અત્યંત ભિન્ન છે. માટે જ હવે છ કારક લીધા, જુઓ, માટે જ મારા વડે જ સીધું ચિત્રકરણ સાધન લીધું, માટે હું જ એ કરતા લીધું, માટે હું જ મારા વડે જ એ સાધન ત્રીજી વિભક્તિ લીધી, મારા માટે ચોથી વિભક્તિ લીધી, મારા માંથી પાંચમી વિભક્તિ લીધી, મારા માં એ છઠ્ઠી વિભક્તિ લીધી, અને મને એટલે બીજી વિભક્તિ લીધી, મને જ ગ્રહણ કરું છું, પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી ને છઠ્ઠી એમ છ છ વિભક્તિ લીધી છે. પહેલામાં પહેલી વિભક્તિ, પછી ત્રીજી, પછી ચોથી, પછી પાંચમી, પછી છઠ્ઠી અને પછી બીજી લીધી છે, મને જ ગ્રહણ કરું છું. હવે એટલા ભેદ છે એ તો સમજાવવા માટે લીધા છે, છ કારકોના ભેદ છે એ તો માત્ર સમજાવવા માટે લીધા છે. એવા ભેદ વિકલ્પો આવતા નથી, પણ પરિણમનની અંદર એ છ પ્રકાર તમે લઈ લ્યો એટલે સર્વાંગ પરિણમન, મારું પરિણમન મારા આશરે મારામાં છે એમ અભેદપણે અનુભવાય છે. અભેદ અનુભવમાં છે છ કારકો છે, સ્વરૂપના અભેદ અનુભવમાં છ છ કારકો છે. હું મને ગ્રહણ કરું છું, આત્માની ચેતના જ એક ક્રિયા હોવાથી આ રાગદી ક્રિયા તે આત્માની નહીં એમ કે છે. હવે શું આત્માની ચેતના જ એક ક્રિયા હોવાથી હું ગ્રહણ કરું છું એટલે હું ચેતું છું. ગ્રહણ કરવું એમ કયો, અનુભવ કરવું એમ કયો, ચેતવું એમ કયો, એ બધું એકાર છે. ચેતવું, વેદવું, અનુભવ કરવું અને ગ્રહણ કરવું એ ચારે એકાર્થમાં લેવું. શું એટલે હું ચેતું છું. ચેતતો જે અર્થાત ચેતતો થકો જ ચેતું છું. એમાં પછી હવે છ છ એમાં ઉપાડે છે, છ છ કારકો એમાં લે છે કે હું ચેતતો થકો ચેતું જ છું, ચેતતો જ ચેતું છું. શું ચેતતો 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 થકો એટલે શું? ચેતતો 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 અનુભવ કરતો 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 જ અનુભવ કરું છું, રાગ કરતો કરતો અનુભવ કરતો નથી. ક્રમ સ્થાપે ત્યારે એમ કે વ્યવહારના વિકલ્પો તો બધા ક્યારના છૂટી ગયા છે. શું પછી નિશ્ચયના વિષયરૂપ જે પોતાનો શુદ્ધાત્મા છે એના જ વિકલ્પો ચાલે છે, તો પણ તે વિકલ્પો આકુળતાના ઉપજાવનારા હોવાથી 144 ગાથામાં તેનાથી વિમુખ થઈને, તેનાથી મોઢું ફેરવી લઈને, નિશ્ચયના પક્ષને પણ ઓળંગી જઈને સ્વરૂપનો અનુભવ કરે છે. તો ચેતતો ચેતતો અનુભવ કરે છે, વિકલ્પ કરતો કરતો અનુભવ કરે છે એમ નહીં, પણ વિકલ્પ આવો હોય એમ થાપે છે. બીજો વિકલ્પ ન હોય, સંસારના કાર્યોનો તો વિકલ્પ હોય જ નહીં. બીજા વ્યવહારના વિષયનો શુભરાગ વિકલ્પ પણ હોય નહીં, કેમ કે ઓલો પાપનો છે આ પુણ્યનો છે. અને નિશ્ચયનો વિકલ્પ છે એ હોય એમ લે, પણ એ શુભ ભાવ છે, એ પણ વ્યવહાર છે, પણ એ એના સ્વસ્થાને છે, એ એના સ્વસ્થાને છે. છતાં પણ એનાથી વિમુખ થઈને, મોઢું ફેરવી લઈને પોતે શુદ્ધાત્મામાં વ્યાપકપણે અનુભવ કરે છે. શું કહે છે? ચેતતો જ એટલે ચેતતો થકો જ ચેતું છું, ચેતતો જ ચેતું છું. એમાં બીજો વચ્ચે કોઈ પ્રકાર નથી, ચેતતો જ ચેતું છું. અનુભવ માટે અનુભવ સિવાય બીજું સાધન નથી. અનુભવ માટે વાંચન વિચાર તો સાધન નથી, શ્રવણ તો સાધન નથી, ચિંતન મનન તો સાધન નથી. અનુભવ માટે અનુભવ સાધન છે, આમ છે, બીજું કોઈ સાધન નથી. મને અનુભવ નથી લાવવો ક્યાંથી? પણ અમારી પાસે તો વિકલ્પ સિવાય બીજું કાંઈ છે નહીં અત્યારે. તો તને પણ દેખાડીએ, તારી પાસે પણ કાંઈક છે તો ખરું, પણ તને ખબર તારી પાસે શું છે એની તને ખબર નથી. તને પણ તારા જ્ઞાન સામાન્યમાં જ્ઞાન વિદનની ધારા ચાલુ છે. તું એને ચેત, તું એને ચેત, ચેતીને જો અંદરમાં, સાવધાન થઈને અંદરમાં જો. અહીંયા ચેતતો શબ્દ હું કરવા લીધું છે, જાણવું ન લીધું, દેખવું ન લીધું, વેદવું ન લીધું, અને ચેતવો શબ્દ હું કરવા લીધો. આ એક એક આચાર્ય દેવના શબ્દોમાં રહસ્ય છે, મર્મ છે. કેમ કે અહીંયા સાવધાની લેવી છે, અંતર સાવધાનીથી સ્વરૂપને ગ્રહણ કરવું છે. જેમ એક માણસ ચાલે છે રસ્તા ઉપર, આપણે ચાલીએ છીએ એમ એક માણસ ચાલ્યો જાય છે, પણ એ માણસ ચેતીને ચાલે છે, ચાલે છે એમ નથી. માણસ રસ્તા ઉપર ચાલે છે ત્યારે એમને એમ ચાલતો નથી, ચેતીને ચાલે છે. કેવી રીતે ચેતીને ચાલે છે? કે કોઈ પણ ટ્રાફિક આવે તો એની સાથે ક્યાંય ટકરાવું નહીં, અથડાવું નહીં. એક બીજું કે ખરબચડો પથરાળ રસ્તો હોય તો ઠેસ વાગે નહીં, કેમ કે એમાં ઘણા પથરા ઉપર પણ હોય, ત્યાં એને પગ વધારે ઉપાડવો પડે, અને ન ઉપાડે તો ઠેસ વાગે. બીજું ખાડો આવે, અને જો એમને એમ ચાલે તો પગ મળી જાય અથવા પગ ભાંગી જાય. જેવો ખાડો, 400 ઇંચનો ખાડો હોય તો મળી જાય, પણ ફૂટ 1.5 ફૂટનો ખાડો હોય તો ભાંગી જાય. તો એમને એમ કંઈ ગમે ત્યાં ખૂંચીને હાલતો નથી, ચેતીને ચાલે છે. જો ચેતીને ન ચાલે તો શું કહે એને? આંખ ઉઘાડી નહોતા હાલતા તમે, કે ભાઈ હું આ ખાડામાં પડી ગયો તો? પણ આંખ ઉઘાડી હતી કે બંધ હતી તમારી? ધ્યાન બીજે હોય, ક્યાંય આંખ તો ઉઘાડી હોય પણ ધ્યાન બીજું હોય, તો ઉઘાડેલી આંખનો કંઈ અર્થ નથી. તો ઉપયોગ શૂન્ય નેત્ર છે. આંખ ખુલ્લી હોય તો પણ, લક્ષ બીજે હોય તો, ઉપયોગ બીજે હોય તો, ઉપયોગ શૂન્ય નેત્રની પ્રવૃત્તિ છે. એ તો એ પ્રવૃત્તિથી તો કાંઈ દેખાય નહીં, દેખાવાનું નથી. એટલે એમ કે છે અહીંયા કે ચેત તો થકો ચેતું છું, મર્મ છે એમને. હું સાવધાન છું અંદરમાં, મારા સ્વરૂપને વિશે હું સાવધાન છું, જાગ્રત છું. એમને અનુભવ નથી થયો સ્વરૂપની અંદરમાં. અત્યંત અત્યંત સાવધાનીથી અનુભવ થાય છે એમ કહેવું છું. એટલે ચેતતો થકો ચેતું છું, શબ્દો સાધારણ લાગે, પણ અંદર પરિણમનનો ભાવ લ્યો કે કેવી રીતે આમાં પરિણમન કરતા હશે તો પકડાય એવું છે. પરિણમન લેવું છે. આ ગાથા એટલી પરિણમનની લીધી છે એમણે, આખી ગાથા જ પરિણમનની લીધી છે. ચેતતો જ ચેતું છું, ચેતતા વડે જ ચેતું છું. જે ચેતતો તો એના વડે ચેતું છું, કોઈ બીજું સાધન લેતો નથી. શાસ્ત્ર છે, દેવગુરુ છે, એ તો બધું બહાર છે, એ તો બધું ભિન્ન સાધન છે. પણ રાગ છે, સ્વરૂપનો વિકલ્પ છે, એ પણ ખરેખર સાધન નથી. નિશ્ચયનો વિકલ્પ ખરેખર સાધન નથી, કોઈ સાધન નથી. ચેતતા વડે જ ચેતું છું, એમાં મને કોઈ બીજું સાધન નથી એવો સ્પષ્ટ અનુભવ થાય છે. ઉપકાર માનવો એ બીજી વાત છે, અને કાર્ય થાય છે બીજી વાત છે. ભિન્ન ભિન્ન ભૂમિકામાં બીજી જુદી જુદી વાત આવે. આ તો કઈ ભૂમિકાની વાત ચાલે છે લેવાનું? આ અનુભવની ભૂમિકાની વાત ચાલે છે. અનુભવની પહેલા પૂર્વ ભૂમિકામાં કેવા વિકલ્પ હોય એની વાત ચાલતી નથી. ચેતતા વડે જ ચેતું છું, અને ચેતતા માટે જ ચેતું છું. કોઈના માટે ચેતતો નથી, મારા આત્મા માટે ચેતું છું. અને એ તો નહીતર તો પ્રયોજનની સિદ્ધિ થાય નહીં. કોકના માટે કાંઈ કરે ત્યારે એમાં આત્માનો અનુભવ થવાનો પ્રશ્ન જ રહેતો નથી. હું તો ચેતતા માટે જ ચેતું છું. મારું જે સ્વરૂપ સંચેતન છે, મારું જે અંદરમાં સ્વરૂપ સંચેતન છે, એ મારા માટે છે, કોઈના માટે નથી. એટલે હું કોઈના ઉપર ઉપકાર કરું છું એ વાત રહેતી નથી, કે કોઈના લક્ષ્ય મારું પરિણમન કરું છું એ વાત પણ રહેતી નથી. આમ છે ચેતતા માટે ચેતું છું અને ચેતતામાંથી જ ચેતું છું. ક્યાંયથી મારું પરિણમન આવતું નથી, મારા સ્વરૂપમાંથી જ આવે છે, બહારથી ક્યાંયથી આવતું નથી. હા, કૃપાળુ દે એમ કે મારો મહાવીર જવાબ આપરે નહીં. હે, કૃપાળુ દેવે શું કીધું? મારો મહાવીર જવાબ આપરે નહીં. આ શબ્દે શબ્દે વાક્ય વાક્ય આચાર્ય દેવ જવાબ આપરે છે. તો કે મારો મહાવીર જ વાપરે જ નહીં એવું નથી, એમાં પણ જ નથી. ઠીક, મારો મહાવીર જ વાપરે નહીં પણ જ વાપરે જ નહીં એમ નથી. શું જ્યાં જે વાત છે એનો અર્થ છે સોગાની જે લીધું છે કે જ્યાં જે વાત કહેશે જ્ઞાની એ 100 એ 100% કહેશે. આત્મા જ્ઞાન સ્વરૂપી 100 એ 100% કે અનંત ગુણ છે. જો ટકાવારી કહે તો અનંતમાં ટકો આવે, એનો અનંતમાં ટકો આવે. કેટલો? 1% અનંતમાં ભાગ આવે. પણ જ્ઞાન સ્વરૂપી 100 એ 100% અને આનંદ સ્વરૂપી 100 એ 100%. એક માણસ બાપ દીકરો બે છે ને, તો પોતાના પિતાનો પુત્ર 100 એ 100%, પોતાના પુત્રનો બાપ પણ 100 એ 100%. 50% પુત્ર ને 50% બાપ એમ છે એમનો જે છે એ 100 એ 100% છે. ને ત્યાં જ્યાં 100 એ 100% છે ત્યાં જો વાપરવામાં આવે છે. એ જે અપેક્ષાએ જે કથન કર્યું છે ત્યાં જો વાપરવામાં વાંધો નથી. અને એકાંત કરવામાં જો વાપરવાનો 100 એ 100% વાંધો છે એમ કેવું છે ત્યાં. હા, સમ્યક અને એકાંત, ને સમ્યક અને મિથ્યા અને એકાંત જો બે જગ્યાએ વપરાય છે, એક સમ્યક અને એકાંતમાં અને એક મિથ્યા અને એકાંતમાં. તો મિથ્યા અને એકાંતનો નિષેધ કર્યો છે કૃપાળુ દેવે, સમ્યક અને એકાંતનો નથી કર્યો. એની ખાતરી એ છે કે એમણે પણ અનેક જગ્યાએ જવાબ આપ્યો છે, પોતે વાપર્યો છે. હા, પોતે વાપર્યો, ઘણા વાક્યોમાં વાપર્યો છે. એટલે એનો અર્થ કે ઓલા સમ્યક અને એકાંતમાં છે ને આ મિથ્યા અને એકાંતમાં છે, એ જ વાત થઈ ને. આપણે મિથ્યા અને એકાંતમાં હોય તો એ જો વાપરવો ખોટો છે, અને જ્ઞાનીઓ જો વાપરતા હોય તો સમ્યક અને એકાંતમાં રહીને વાપરે છે, એના માટે એટલા માટે એ નિર્દોષ છે. એટલા માટે એ તો છે, એ તો ઠીક વાત છે. થાય થાય લડાઈ ને ક્યાં સંભાળવી આપણે, લડાઈ ને સંભાળીને કામ શું છે આપણે. ચેતનમાંથી જ ચેતું છું. અહીં તો આ જો તો લડાઈને ઉડાડવા માટે છે. અચ્યારે મારા જે વાક્ય વાક્ય હે લડાઈ ઉડાડ માટે છે. હા, શાંત થવાની વાત છે. વિકલ્પમાં થતી અશાંતિ, લડાઈમાં થતી અશાંતિ, એ બધી અશાંતિ મટાડવા માટે અહીંયા જો છે. ચેતતામાં જ ચેતું છું, બીજે ક્યાંય ચેતતો નથી. મારું જે ચેતવું છે એ મારા ચૈતન્યમાં છે અને ચૈતન્યની બહાર ક્યાંય પણ નથી. એટલે ચેતતામાં જ ચેતું છું. અહીંયા માં કહીને લીધું છે. શું? સાતમી વિભક્તિ. સાતમી વિભક્તિ છે એ આધારની વિભક્તિ છે. જેમ ત્રીજી વિભક્તિ છે એ કરણની વિભક્તિ છે, પહેલી કર્તાની છે, બીજી કર્મની છે, ત્રીજી કરણની છે, ચોથી સંપ્રદાનની છે, પાંચમી અપાદાનની છે, એમ છઠ્ઠી અધિકરણની છે. વ્યાકરણ ભણ્યા એને બધી ખબર હોય. છઠ્ઠી છે એ અધિકરણની છે. એટલે માં એટલે એના આધારે. અહીંયા માનો અર્થ લેવો કે ચૈતન્યના આધારે જ મારું ચેતવાનું પરિણમન છે. મારું જે ચૈતન્યનું ચૈતન્યમાં પરિણમન છે એ સિવાય ચૈતન્યના આધાર સિવાય બીજે ક્યાંય નથી. અવલંબન આવી ગયું, અહીંયા અવલંબન આવી ગયું. આધાર છે એ અવલંબનને સૂચવે છે. એટલે ચિત્તતામાં જ ચેતું છું અને ચેતતાને જ ચેતું છું. જે ચેતના રહેવો હું એને જ હું ચેતું છું. રાગને હું પણ જરા પણ ચેતતો નથી. શરીરને પણ હું પણ જરાય ચેતતો નથી. સગા સંબંધી પરિવાર અને સંપત્તિ આદિ અનેક પ્રકારના સંયોગોને હું સચેત અચેત કોઈ સંયોગોને હું ચેતતો નથી. મારા પણ ચેતતો નથી. જણાય છે તે પરપણે જણાય છે પણ મારા પણ ચેતતો નથી. એમ ચેતતાને ચેતું છું અથવા અસ્થિ નાસ્તિથી બે લે છે અહીંયા, અથવા નથી ચેતતો, નથી ચેતતો થકો ચેતતો, નથી ચેતતા વડે ચેતતો, નથી ચેતતા માટે ચેતતો, નથી ચેતતામાંથી ચેતતો, નથી ચેતતામાં ચેતતો, નથી ચેતતાને ચેતતો, પરંતુ સર્વ વિશુદ્ધ ચિન્હ માત્ર ચૈતન્ય માત્ર ભાવ હું છું. હવે છે એને કહીને થાપીને ઉઠાયપા, છ બોલને થાપા અને છે છને ઉઠાયપા. કેમ ઉઠાયપા? કે છ ભેદ છે, એ છ પ્રકારના વિકલ્પે છ ભેદ છે અને મારા અનુભવમાં એક ભેદ નથી. આ અનુભવ દેખાડવો છે. આખી ગાથા જ પરિણમનની છે, ટીકા આખી જે ગાથાની ટીકા છે એ પરિણમનની છે. નહીં તો સમજે એવું નથી. હે તો આ પહેલા કે હું ચેતતા વડે ચેતું છું, હવે કે હું ચેતતા વડે ચેતતો નથી. ચેતતામાં ચેતું છું તો કે ના, હવે ચેતતામાં ચેતતો નથી. ચેતતાને ચેતું છું તો કે ના, ના ચેતતાને ચેતતો નથી. તો એ આવડી શું કે છે, કે ઠેકાણે હશે કે નહીં? હે ભાઈ, સૌથી વધારે ઠેકાણે છે. અનુભવ કર્યો ત્યારે પોતાના સ્વસ્થાનમાં આવ્યો ને જીવ. અનુભવ કર્યો ત્યારે ક્યાં આવ્યો? પોતાના સ્વસ્થાનમાં આવ્યો. એટલે સાચા ઠેકાણે આવ્યો. સાચા ઠેકાણે આવ્યો ત્યાં છ માંથી એકે વિકલ્પ, એકે ભેદ, ભેદપણે અનુભવ ગોચર થતા નથી. એકે ભેદ, ભેદપણે અનુભવ ગોચર નહીં થતા હોવા છતાં એ છ છ ભેદ એમાં સમાવિષ્ટ છે, પણ એ અભેદપણે છે. છ છ અભેદપણે એમાં હોવાથી છે એને થાયપા સમજાવવા માટે એ, અને અભેદને સમજાવવા માટે છે છને ઉઠાયપા. સમજાવવા માટે છે છને થાયપા અનુભવને સમજાવવા માટે, અને અભેદ અનુભવને સમજાવવા માટે છે છને ઉઠાયપા. ગુરુદેવ તો બહુ સરસ પ્રવચનો કરેલા છે આ બધા વિષય ઉપર. ગુરુદેવ તો ખીલતા કોળે કળાએ. હા, આવો વિષય આવે પરિણમનનો, ગુરુદેવ ફોર્મમાં આવી જાય એકદમ. હા, એવા પ્રવચનો ચાલેલા છે. પરંતુ સર્વ વિશુદ્ધ ચિન્હ માત્ર એટલે ચૈતન્ય માત્ર ભાવ. પરંતુ સર્વ વિશુદ્ધ અધિકાર કહેવાના છે પાછળ. આખો સર્વ વિશુદ્ધ ઉપર તો સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર કહેવાના છે. એ સર્વ વિશુદ્ધ જ્ઞાન એટલે જ્ઞાન માત્ર હું, જ્ઞાન માત્ર બસ પતી ગયો તે હું છું. તો પરંતુ સર્વ વિશુદ્ધ ચૈતન્ય માત્ર ચિન્હ માત્ર ભાવ હું છું. હું અધ્યાર છે આમાં, બસ આમાં બધું આવી ગયું. હું જ્ઞાન માત્ર અથવા હું ચિન્હ માત્ર, માત્ર કહેતા સર્વ વિશુદ્ધ પણ આવી ગયું. ક્યાંય કોઈની સાથે ભળવા પણ ન રહ્યું એ હું છું. એની અંદર આખો સમયસાર આવી જાય છે. સમયસારૂપ શુદ્ધાત્માનો અનુભવ પણ આવી જાય છે અને અનુભવમાં અનુભવની વિધિ પણ આવી જાય છે. અનુભવમાં અનુભવનો વિષય રૂપ શુદ્ધાત્મા પણ છે અને અનુભવમાં અનુભવની વિધિ પણ છે. એટલે અનુભવ પરફેક્ટ છે. અનુભવ છે એ પરફેક્ટ છે એમ છે. એ રીતે આચાર્ય મહારાજે 297 ગાથામાં વેદ જ્ઞાનના પરિણામથી થતા અનુભવ સુધીની વાત કરી લીધી છે. એક ગાથા આવે તો બધું થઈ જાય, પતી જાય એવું છે. એક ગાથા પરિણમે તો બધું પરિણમન થઈ જાય એવું છે. આ સૂત્ર